એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં વર્ષ 2020માં પ્રદીપ સંઘવી દ્વારા લિખિત અંબોલીના રેખાચિત્રો 2 રજૂ કરીશ હું, શ્રેયા સંઘવી. અંબોલી પહેલીવાર ગયો હતો ઓગસ્ટ 1991માં. ત્યાર પછી ડિસેમ્બર 1998માં ફરી મુલાકાત લીધેલી, પણ કેવળ ઉડતી મુલાકાત હતી. ફરી સપ્ટેમ્બર 2016માં ત્યાં ગયો. દરમિયાન હિરણ્યકેશીમાં ઘણા પાણી વહી ગયા હતા. આ 2.5 દાયકામાં 2 રૂપાંતર કોઈપણ સ્થળ વિશે અચૂક જોવા મળે. 1 સ્થળ વિકાસ, રસ્તા, વીજળી, આવાસ, સાધન સગવડ વગેરે. આ બધું મોટે ભાગે કુદરતને ખાસી જફા પહોંચાડીને હાંસલ થયું હોય, તો ક્યારેક ઓછી જફા પહોંચાડીને. બીજું, માહિતીનો ધોધ. ઘણા ખરા જાણીતા અજાણ્યા સ્થળો વિશે પુષ્કળ માહિતી હવે ઘેર બેઠા સહેલાઈથી મળી જાય છે. આંબોલીના જે થોડા સ્થળોની વાત અહીં કરું છું તે બેશક યુગોથી હતા જ, પણ કાળના ગૃહમાં છુપાયેલા હતા, હવે પ્રગટ થયા છે. ચાલો જોઈએ. કાવળેશેત. વેંગુર્લા સાવંતવાડીથી બેલગામ જતો રસ્તો પ્રાચીન કાળથી છે, પણ આંબોલીથી આસપાસના સ્થળો, ગામો જવાના પાક્કા રસ્તા હવે થયા છે. તેમાં કાવળેશેટ એક નવું નામ હતું. આ એક પઠાર એટલે કે ઉચ્ચ પ્રદેશ છે. પઠારને છેડે એક ઊંડી ખીણ છે. 3-4 ઝરણા મેદાનમાં સરકતા ઉછળતા આવીને ખીણમાં જંપલાવે છે. ક્યારેક સામો જોશીલો પવન હોય તો પાણી નીચે પડવાના બદલે ઉપર ઉછળે, એટલે પ્રપાતના બદલે પ્રત્યારોહણ. સાદી ભાષામાં ધોધને બદલે ઉછાળ કે ઊંધો ધોધ કહી શકાય. પાણી અને પવનના સમીકરણ પ્રમાણે ઉછાળ હળવા કે પ્રચંડ હોય અને તેની છટા પણ ભાતભાતની હોય, પણ આવા દ્રશ્યો વિરલ જ હોય એટલે તેની મોહિની કોઈને પણ મુગ્ધ કરે. આવા ઉછાળ મેં હરિશ્ચંદ્રગઢ, મલશેજ ઘાટ, અંજનેરી પહાડ, ત્રંબકેશ્વર પાસે વગેરે સ્થળે જોયેલા, પણ કાવળેશેતના ઉછાળનો વિડીયો ઇન્ટરનેટ પર જોઈ હું ચકિત થઈ ગયેલો. એટલે જ પ્રત્યક્ષ જોવા નીકળ્યા ત્યારે મન ઉત્સુક હતું. કાવળેશેત પહોંચ્યા ત્યારે વાતાવરણ વાદળ્યું હતું, પણ વરસાદ નહોતો. ઝરણા હતા પણ જોશ નહોતું. મેદાનની ધારે પહોંચ્યા પણ ખીણ ક્યાં? સામે વાદળા અને ધુમ્મસ. ખીણ, ગામ, પહાડ, જંગલ, બધું જ તેમાં આંતરધાન થઈ ગયેલું. અધૂરામાં પૂરું તે ઝરણાને ઉછાળવા, ફંકોળવા, જગાવવા પવન પણ ન મળે. ઝરણા ચૂપચાપ ખીણમાં ઉતરી પડ્યા, પણ ક્યાં, કેટલે અને કઈ રીતે તે કંઈ કળાય જ નહીં. આટલું બધું નહોતું તો હતું શું? એ જ તો મજાની વાત છે. જે મંઝિલમાં નહોતું તે માર્ગમાં હતું. કાવળેશેત જવાનો રસ્તો મુખ્ય રસ્તાની ઉત્તરે છે. ધોરીમાર્ગ છોડ્યો કે તરત બેઉ બાજુએ મેદાનો શરૂ થઈ ગયા. વસ્તી પાંખી, ખેતી નહીવત, ડુંગરા છે એટલે નજરને ભરી દે મેદાનો જ. અને કેવા રંગીન મેદાનો! ચોમાસામાં લીલા રંગની નવાઈ નથી. રાન કે વેરાન, પહાડ કે મેદાન, બધું જ હરિયાળું થઈ જાય. નાગા ડુંગરા ને વૃક્ષ મેદાનો પણ લીલા વસ્ત્રો પહેરી લે. પણ અહીં તો રંગોનો ઉછાળ હતો. નજર પહોંચે ત્યાં સુધી ધરતી વન ફૂલોથી ઢંકાયેલી હતી. એક ગોળાકાર છોડ 1.25 મીટરનો, તેના ઉપર નહીં નહીં તો 100 ગુચ્છા ફૂલોના. ફૂલોનો રંગ ભૂરો અને આવા હજારો છોડવા દિગ્દિગંતને ભરી દેતા. તેમની વચ્ચે ક્યાંક બાલસમરના ફાલસા લસરકા, તો ક્યાંક તેમની વચ્ચે સોનકીની પીળી રંગ તળાવડી, ઉપરાંત કંઈ કેટલાય અજાણ્યા ફૂલો. લીલી પાશ્ચાત ભૂ ઉપર આ રાની રંગ ઉછાળ એટલો અદ્ભુત હતો કે બસ જોયા જ કરીએ. જતી વખતે તો જળ ઉછાળની લાલસામાં અમે આ રૂપસાગરની વચ્ચેથી એમ નેમ નીકળી ગયા હતા. મનમાં કહેલું, ખમો, આવીએ છીએ હમણાં. વળતા થોભ્યા અને ધરાની ધૂળેટીના હુલાસમાં થોડા હિલોળા લીધા. જે મિત્રોએ કાંસનું ફૂલ પઠાર જોયું હતું તેમાંના કેટલાકે તો કહ્યું કે આવી અદ્ભુત બહાર તો ત્યાંય નહોતી જોઈ. આપણી આ ધરતી પર અજાણ્યા અચરજોની નવાઈ નથી. નાગરતાસ પ્રસન્ન, મને હતું કે જેમની વાત અગાઉ કરી છે તેમની હવે નહીં કરું, પણ 25 વર્ષમાં શું નથી બદલાતું. જે નાગરતાસ ધોધની શોધમાં હું વિજનમાં એકલો ભટક્યો હતો તે તો હવે આ રહ્યો રસ્તાને અડીને. નાનકડી છુપાયેલી અપુષ દેરી હતી, ત્યાં સરસ મોટું મંદિર થઈ ગયું છે, કોઈ સત્પુરુષની પ્રતિમા છે. મંદિર પાછળ ધોધ છે જેને જોવા ઝાડીમાં ઘૂસીને વાંકા વળીને અલબઝલબ જોયેલો. એ તો આ રહ્યો પ્રગટ જોશીલો દેખાવડો. બે જગ્યાએ બસ પાક્કા મંડપ બાંધ્યા છે. ઉપલા મંડપમાંથી નદીને આવતી જુઓ, કૂદતી જુઓ. આ વર્ષે પાછેત્રો વરસાદ પણ સારો થયો છે એટલે ધોધ મસ્ત છે, રોમહર્ષક. નીચલા મંડપથી ધોધને ઉતરતો જુઓ, નીચે સાંકડી બિહામણી કરાડ છે, પણ નદી બહાદુર છે. કમર કસી દેહ સંકોરી ઝપ દઈને ઝંપલાવે છે, પાણીમાં માછલી જેમ તરતી જાય છે. બસ થોડેક જ સુધી દેખાય છે, પછી જંગલ ઝાડીમાં અદૃશ્ય થઈ જાય છે. આવજે મીઠડી નાગરતાસ પ્રસન્ન. હિરણ્યકેશી, કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે રૂપ ગુણથી આકર્ષે તે પહેલાં નામથી આકર્ષે. હિરણ્યકેશીનું તેવું જ છે. તેને તો હું પહેલાં મળેલો, પણ ફરી ફરીને મળવું ગમે. નદી અહીં ગામ પાસે 30 મીટર પહોળી છે. આગળ તો કંઈક ખેતરોને સિંચતી ચાલે, ગામ નગરોની તરસ છિપાવે. તેનું આ લોકમાતા રૂપ તો ખરું જ પૂજ્ય અને દિવ્ય, પણ ઉદગમ પાસે જોવાની મજા જુદી છે. જંગલની એકાદ ગુફામાં એનો જન્મ છે. અહીં એનું બાળકી સ્વરૂપ છે, હસતી કિલકિલાટ કરતી ભાખોડિયા ભરતી ચાલે છે. માંડ 200 મીટર ચાલે છે ત્યાં પહેલો કૂદકો મારે છે, પછી કિશોરીની જેમ ઠેકડા મારતી નાચતી ગાતી આગળ વધે છે. જે જુએ તે હરખાય, ઝાડ વેલા પંખીઓ ને માણસ. પહેલી મુલાકાત યાદગાર હતી. ત્યારે અમે ચાલતા ગયેલા, રસ્તો જ ન હતો, હતી વનવાટ. ડુંગરા ચડતા વાદળ વૃક્ષોની તડકી છાયડીમાં ભટકતા જોતા નિરખતા ગાતા. સાથે દીકરીઓ હતી, આવી જ એક બાળકી એક કિશોરી અને તેમની માં. ત્યારે ઉદગમ સાવ નિર્જન હતો, મંદિર નાનકડું, પણ ત્યારે ત્યાં જળોનું સામ્રાજ્ય હતું. કેટલીકને અમે પણ તૃપ્ત કરેલી. હવે ઠેજ સુધી રસ્તો થઈ ગયો છે, લાંબો પાક્કો સરસ. કાવળે શેતની જેમ અહીં પણ રાનફૂલો બેશુમાર હતા, પણ કારવી જોઈને તો અમે દિગ્મૂઢ થઈ ગયા. રસ્તાની બેઉ બાજુએ માઇલો સુધી કારવી જ કારવી. 8 વર્ષે કારવીને ફૂલો આવ્યા છે, હજારો છોડ, લાખો ફૂલ, કળીઓ ગુલાબી કે સફેદ, ફૂલો નીલ જાંબલી. રૂપનું તો કહેવું જ શું, નહીં જ કહું. મારા ગામના જંગલમાં આ વર્ષે ખૂબ રખડી ભટકીને અક્રાંતિયાની જેમ કારવી માણી છે. પણ આ તો બોનસ, અને કેવું તગડું. દિવાળી, જે મિત્રો આ વર્ષે કારવી ચૂકી ગયા હતા તેમને તો બગાસુ ખાતા ખાતા પતાસુ મોંમાં આવી ગયું. ભારે કુદરત. રસ્તો પૂરો થાય છે ત્યાંથી ગુફા સુધી 200 મીટર લાદી બિછાવી છે. મંદિર મોટું થઈ ગયું છે, અવરજવર છે. એક જણોનું રાજ્ય રહ્યું નથી, એકલ દોકલ રાંક જેવી લાગની તાકમાં બેઠી છે. ફરસ છોડીને માટીમાં કે છીછરા પાણીમાં જાઓ તો એમનું કામ થાય, પણ એવો ઉપકાર કરવાની અમારી મરજી ન હતી. બસ થોડાક મિત્રો જે ગાફેલ હતા તેમને અનાયાસે તે પુણ્ય મળ્યું. કુંભવડે, બપોરે 2:30 વાગે ચૌકુલ જવા નીકળવાનું હતું. ત્યારે જ મૂશળધાર વરસાદ તૂટી પડ્યો, નીકળતા કલાક મોડું થયું. ચૌકુલ અંબોલીથી 10 કિલોમીટર રસ્તો, અતિ સુંદર. જમણે પડખે ઘટ પ્રભા વહે, પણ બંને બાજુ ગીચ જાડી એટલે નદી સંતા કુકડી રમતી જાય છે અને ક્યાંક ક્યાંક જ દેખાય છે, પણ જ્યાં જ્યાં દેખાય ત્યાં એ સુંદરી ચુંબકની જેમ ખેંચે છે. અને ન દેખાય ત્યાં તરસાવે. હું આંખ, ડોક, ચિત્ત તાણીને બહાર જોયા કરું છું. જેવી ઝલક બતાવે કે ઊંચો થઈ જાઓ, પણ ઝાડવા ડોંગા દીંગો બતાવે. એકા જ સ્થળે પુલ જોઈને અટકવાનું મન થયું, પણ મોડું થઈ ગયું છે વળતા વાત એમ વિચારી આગળ વધ્યા. આમ અનવરત આગળ ધપનારાઓ પચ્છમ બુદ્ધિ સિદ્ધ થતા હોય છે. અમે પણ થવાના હતા. ચૌકુલ આવ્યું. અહીં કોંકણ ભૂમિ પ્રતિષ્ઠાન નામની સંસ્થા દ્વારા ગ્રામ પર્યટનને પ્રોત્સાહન મળે તેવી પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. ગ્રામવાસીઓ પોતાના ઘરમાં પ્રવાસીઓ માટે સગવડ ઊભી કરે છે. ગામડાના સમાજ, પરિસર અને ગતિવિધિઓનો પ્રવાસીઓને પરિચય થાય તેવી પ્રવૃત્તિઓ યોજાય છે. અમે શ્રી સુરેશ ગાવડેની પ્રોચ્છા કરી. હવે જુઓ મજા. ગામમાં ઘણા ખરાની અટક ગાવડે અને સુરેશ પણ અનેક. આખરે મેં જે ફોન નંબર નોંધી રાખ્યો હતો તે જોડ્યો અને તેમણે કહ્યું ત્યાં જઈ મળ્યા. જાજો અવકાશ તો ન હતો એટલે આછી પાતળી માહિતી મેળવી અને આભાર માન્યો. આગળની સફર માટે એક યુવાન માર્ગદર્શક તરીકે સાથે ચાલ્યો. નામ કિરણ ગાવડે. 10 વર્ષનો એક છોકરો પણ સાથે થયો. પહેલાં તો અમને ગઢપ્રભાના મૂળ પાસે લઈ ગયા. એક નાનકડા મેદાનમાં ચોરસ કુંડ છે. અહીં ભૂગર્ભમાં ગઢપ્રભા પ્રગટે છે. બાજુમાં નાનકડું મંદિર છે. વાચક મિત્રો, ગઢપ્રભા અને હિરણ્યકેશી બંને માંજણી બહેનો છે. બંનેના ઉગમ વચ્ચે સીધી લીટીમાં માંડ 4 કિલોમીટરનું અંતર હશે, પણ એમનો મેળાપ થાય છે 100 કિલોમીટર પછી કર્ણાટકમાં. અહીંથી અમે ઉપડ્યા કુંભવડે તરફ. રસ્તો જેવો નિર્જન તેવો જ રળિયામણો. લીલા પાડો, ગીચ ઝાડી, રાન ફૂલોની ભરમાર, લટકામાં ઠેર ઠેર કારવીના ઝુંડ. એકંદરે ચઢાણનો રસ્તો વિકટ, પણ તેથી શું, ઘણું ખરું, સુંદરતા વિકટની નિકટ હોય છે. અને સાચે જ, જ્યાં જઈને બસ થોભાવી ત્યાં સુંદરતાની અવધિ હતી. ચોતરફ પહાડો, હરિયાળી ખીણ, ખીણમાં તનવંગી નદી, ઉપર વાદળા, કોકરવર્ણો તડકો, વન ફૂલોની રંગોળી અને માટીની ખુશ્બુ. પણ અવધિની પારથી અમને બોલાવતા હતા કુંભવડેના ધોધ. જમણી બાજુએ ગોળાકારમાં પર્વતમાળ હતી, તે ડાબી તરફ વળે પછી થોડે દૂર 2 મોટા ધોધ દેખાતા હતા. જવા માટે પગ રસ્તો હતો, પણ સાંજના 5 વાગ્યા હતા. અમારો ડ્રાઈવર સચિન હતો. કહે અંધારું થઈ જશે તો આ ઢાળ ચડવો મુશ્કેલ થઈ જશે, એની વાત સાચી હતી. મેં કહ્યું 1.5 કલાકમાં અમે પાછા ફરીશું, ધોધ સુધી પહોંચ્યો તોય ઠીક, નહીં તોય ઠીક. અમે 5-7 જણા નીકળી પડ્યા. આ રસ્તાની સુંદરતાનું શું કહું. ડાબી બાજુએ ખીણ હતી, જમણી બાજુની ગિરિમાળાના ખોળામાં જ રસ્તો ચાલતો હતો. રસ્તો ઘાસ અને ફૂલ ભર્યો, ક્યાંક ક્યાંક પાણી ભર્યો. નજીકના ઢાળ ઉપર ફૂલો ઝૂમતા હતા. કારવી બોલાવતી હતી, પણ અમે ઉતાળમાં હતા. ઉડતું ચુંબન કરીને ચાલ્યા. રસ્તામાં 6-7 નાના અને એટલા જ મોટા ધોધ જોયા. ઊભા રહેવાનો સમય ન હતો. વળી થોપવું તે જળોને નિમંત્રણ આપવા જેવું હતું. આખરે છેવાડે પહોંચ્યા. છેલ્લા 2 ધોધ ગુફા ઉપરથી પડે છે. ઉપાંત્ય છેલ્લેથી બીજો ધોધ પાતળો પહોળો રૂપેરી છે અને ગુફાના મુખ આગળ પાલવની જેમ લહેરાય છે. ધોધની પાછળથી અમે આરપાર દ્રશ્ય જોવાની મજા ઓર જ છે. પાણીનો પડદો જેમ લહેરાય તેમ દ્રશ્ય પણ જીવંત અને ચંચળ બની જાય છે. છેલ્લો ધોધ જબરો છે. આશરે 60 મીટર 200 ફીટ ઉપરથી પડતો ધોધ એક સરકતા સ્તંભ જેવો લાગે. એમાં ભીંજાવા, નાહવા અને માર ખાવાની ઈચ્છા ખિસ્સામાં મૂકી કેવળ હાથ મિલાવી આવ્યા હતા તેવા જ અમે પાછા ફર્યા. પાછા પહોંચ્યા ત્યારે બસ ઉપડી ગઈ હતી. કરણ કહે આ કેડી પકડીએ તો 2 મિનિટમાં ઉપર. ઘાસભરી કેડી દેખાતી એ સરસ હતી, પણ લીલો ચૂડેલનો વાંસો. એમાં ગયા તો ભૂખી જળો વળગી જ સમજો. અમે પાકે રસ્તે જ ચાલ્યા ફટાફટ અને 5 કલાકમાં બસ ઊભી હતી ત્યાં પહોંચ્યા. બસ ઉપડી. ચૌકુલ પહોંચતા અંધારું થઈ ગયું. ગઢપ્રભા દેખાતી ન હતી, પણ તેનો ઘૂંઘવાટ શું કહેતો હતો તે સમજવું અઘરું નહોતું. મેં તેની દિશામાં જોઈને ધીમે તે કહ્યું, ઇન્શાલા ફરી મળીશું.